શ્રમ ભગવાન મહાવીર સ્વામીએ સમગ્ર સૃષ્ટિના તમામ જીવોના શ્રેયના માટે કલ્યાણના માટે ધર્મતીર્થની સ્થાપના કરીને ધર્મનો માર્ગ બતાવ્યો અને તમામ જીવો સુખી બનો એવો ભાવ આ ધર્મના પ્રાણ તરીકે એમને રાખ્યું. બીજાના સુખની ઈચ્છા કરવી, બીજાના સુખ માટે પ્રાર્થના કરવી, બીજાના સુખ માટે ઈચ્છવું એ કદાચ એક બહુ જ ઉમદા ક્વોલિટી કહી શકાય. માણસ પોતાના સુખના માટે તો વિચાર કરે, આપણે આપણા સુખના માટે વિચાર કરીએ, આયોજન કરીએ, સુખ મેળવવાની કોશિશ કરીએ, પ્રયત્નો કરીએ, સાધનો ઉભા કરીએ, પણ બીજાને સુખ આપીએ, બીજાને સુખ પહોંચાડીએ એ બહુ જ એક મહત્વપૂર્ણ પાસું હોય છે. તીર્થંકર પરમાત્મા શ્રવણ ભગવાન મહાવીરની વાત કરીએ, આજે થોડી શ્રવણ ભગવાન મહાવીરના જીવન વિશેની વાત કરશું, એમના પૂર્વભાવો વિશેની વાત કરશું. તીર્થંકર બન્યા, આપણને ખબર છે, વિશેષ સ્થાનક તપની આરાધના કરીને આત્મા તીર્થંકર નામ કર્મનું ઉપાર્જન કરે, એટલે અને એ તો તીર્થંકર બનવાના પહેલાના ત્રીજા ભાવની અંદર, જયારે ભગવાન મહાવીરના 27 ભાવ તો 25મા ભાવની અંદર એમને તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. પણ એમના જીવન એટલે કે એમના ભાવો, એની યાત્રા આમ જોવા જઈએ તો સંસાર તો અનાદિકાળથી ચાલે છે, સિન્સ ટાઈમ ઇન મેમોરિયલ બધાની જીવન યાત્રા ચાલુ છે, બધાનું ભાવ ભ્રમણ ચાલુ છે, કોઈ એમાં બાકી નથી. પણ આપણે ત્યાં આપણી પરંપરામાં, જૈન પરંપરામાં એક એવો કન્સેપ્ટ આપવામાં આવેલો છે કે જ્યારે આત્માની ધર્મ વિશેની સાચી સમજણ મળે, પ્રાપ્ત થાય. ખરેખર ધર્મ શું છે, અંદરમાં એની એક ઉત્કંઠા જાગે, જિજ્ઞાસા જાગે અને એને એ માર્ગ મળે, ત્યારથી એના જન્મો જેટલા બાકી રહ્યા હોય એની ગણતરી કરવામાં આવે, એને ગણવામાં આવે. એ પહેલાના જન્મો જે છે સમજણ વગર એવું બને, સમજણ પ્રાપ્ત કર્યા પછી થોડાક સમયના માટે થોડાક વખત માટે સમજણ જતી પણ રહે, પણ એકવાર સમજણ પ્રાપ્ત થઈ ગઈ એટલે ભવોની ગણતરી જેને આપણે કહીએ એટલે આત્મા સમ્યક દર્શન પ્રાપ્ત કરે આપણી શાસ્ત્રીય ભાષામાં, ત્યારથી એના ભવોની ગણતરી થાય. તો ભગવાન મહાવીરના 27 ભવ, આજે એક એમના ભવોની ઘણી બધી વાતો આપણને બધાને ખબર છે. ઘટના કથા એમાં રહેલું રહસ્ય આપણા બધાના માટે, કથા તો મંગલકારી છે જ, પણ એ કથાની અંદર રહેલું રહસ્ય જે છે એને આપણે થોડુંક શોધવાની કોશિશ કરશું, એને થોડુંક સ્પર્શવાની કોશિશ કરશું. પ્રભુનું નામ મંગલકારી છે, પ્રભુના વચનો મંગલકારી છે, પ્રભુની કથા મંગલકારી છે, પ્રભુ પોતે મંગલકારી છે. પ્રભુનું સમગ્ર અસ્તિત્વ એમના જીવનનું કોઈ પણ પાસું, એમના જીવનની કોઈ પણ ઘટના એનું આપણે સ્મરણ કરીએ અને આપણા જીવનમાં મંગલનો પ્રારંભ થાય. ભક્તામાં સ્તોત્રની અંદર આપણે ગાઈએ છીએ, આપણે સાંભળીએ છીએ, પ્રસંગ કથા પી જગતામ દુરિતાની, પ્રભુ તમારી કથા સૃષ્ટિના જીવોના પાપોને દૂર કરે છે. માત્ર કથા તમારી સાંભળે, કથા તમારી ગાય, પ્રસંગ કથા તમારી કથા કોઈ ગાય, તમારા જીવન વિશે કોઈ વાત કરે તો પણ એના પાપો દૂર થાય. આ પ્રભુનો એક પોતાનો પ્રભાવ છે. રામાયણના માટે એમ કહેવાય છે કે રામ કથા જગ મંગલ કરે, રામની કથા જ સમગ્ર સૃષ્ટિના માટે મંગલકારી છે. અને તીર્થંકર પરમાત્માના જીવનની વાતો પળે પળે આપણા જીવનને મંગલની સાથે જોડી દે છે. મહાપુરુષોએ, કવિઓએ, જ્ઞાની પુરુષોએ જુદી જુદી રીતે પરમાત્માને મૂલવ્યા છે, એટલે કે પરમાત્માને એમને સમજવાની કોશિશ કરી છે, પરમાત્માને આત્મસાત કરવાની, પરમાત્માની ઉર્જાને અનુભવવાની કોશિશ કરી છે. પરમાત્માને સમજવાનું તો કદાચ આપણી સામાન્ય બુદ્ધિના માટે શક્ય પણ નથી, અને પરમાત્મા એ સમજણનો વિષય નથી, પરમાત્મા એ અનુભૂતિનો વિષય છે, અનુભવવાનો વિષય છે. પ્રભુનું નામ મંગલકારી છે, પણ નામ મંત્ર મનીષમ મનુજાસ્મરંત, પ્રતિપળ પ્રતિક્ષણ પ્રભુનું નામ લઈએ. એક જ્ઞાની પુરુષે એમ પણ કહ્યું, તુજ્ય પ્રણામો વી બહુ ફલો હોય, તમને પ્રણામ કરીએ પ્રભુ, તમારી નામની વાત દૂર રહી, તમારી કથાની વાત દૂર રહી, તમારો ઉપદેશ સાંભળવાની વાત દૂર રહી, માત્ર તમને પ્રણામ કરીએ. બીજા એક સૂત્રની અંદર, કોવી નમુકારો, તમે શ્રદ્ધાપૂર્વક ભાવપૂર્વક હૃદયપૂર્વક શ્રમણ ભગવાન મહાવીરને એક નમસ્કાર કરો તો પણ એ તમારા કલ્યાણના માટે થાય છે. પરમાત્માએ તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું એના પહેલાના 25મા ભવમાં એમને તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું, એના પહેલાના 24 ભવોની યાત્રા એમની, ઘણા બધા ઉતાર ચડાવે યાત્રાની અંદર. પહેલો ભવ જે એમનો બતાવવામાં આવે છે શાસ્ત્રોમાં, એમાં શ્રણ ભગવાન મહાવીરના આત્માનું નામ નૈસાર હતું. એ નૈસાર એક ગામનો મુખી હતો, પણ એના ઉપર કોઈ રાજા હતો. એને એકવાર નૈસારને કીધું કે અમારે લાકડાઓની જરૂર છે, તમે જંગલમાં જઈને લાકડાઓ કાપીને અમને મોકલો. નૈસાર પોતાના માણસોને લઈને જંગલમાં જાય છે,
માણસો લાકડા કાપે છે, એ નૈસાર બેઠો છે પોતાના તંબુની અંદર, રાવટીની અંદર. બપોરનો મધ્યાહનનો સમય થાય છે, માણસ આવીને કહે છે કે સાહેબ જમવાનો ટાઈમ થઈ ગયો છે, આપ આવો તો આપ ભોજન કરી લો. એ વખતે નૈસારના મનમાં એક વિચાર આવે છે કે અહીંયા જો કોઈ અતિથિ આવે, અહીંયા જો કોઈ મહેમાન મળી જાય, મારે કોઈને ભોજન કરાવીને પછી હું ભોજન કરું, એને એક ભાવ જાગે છે. જુઓ, તીર્થંકર બનવાનો, તીર્થંકર નામ કર્મ બાંધ્યું એ એક પછીની વસ્તુ છે, પણ તીર્થંકર બનવાનું જે ફાઉન્ડેશન રચાય, પાયો જે નંખાયો, એની અંદર દાનનો ભાવ, કોઈને ઉપયોગી બનવાનો ભાવ, કોઈને માટે કંઈક કરવાનો ભાવ, ઘણા તીર્થંકરોના જીવનની અંદર આપણને આવી ઘટનાઓ જોવા મળે છે. આપણે માત્ર તીર્થંકર નામ કર્મ જે બાંધે છે એ ભાવ યાદ રહે છે, એ ઘટના યાદ રહે છે, પણ તીર્થંકરના આત્માને જ્યારે કોઈ સત્કાર્યનો સ્પર્શ થાય છે, એના જીવનમાં કોઈ સત્કાર્ય કરે છે, અને એ તમામ સત્કાર્યો આપણે જોઈએ, ઋષભદેવ ભગવાનનું જીવન જોઈએ, એમના પૂર્વભાવની વાત આપણે કરીએ, એક મુનિની સેવા કરી, એમને એક બીમાર મુનિની સેવા કરી, ભગવાન મહાવીરના આત્માની વાત કરીએ તો એને કોઈને આહાર આપવાનો વિચાર આવ્યો, ભોજન કરાવવાનો વિચાર આવ્યો. આ માનવીય ગુણ. પાર્શ્વનાથ ભગવાનના પૂર્વભાવની અંદર મરુભૂતિનો ભાવ એમનો, એની વાત કરીએ તો ક્ષમાનો ભાવ, માફ કરી દેવાનો ભાવ, અપરાધીને ગુનેગારને, એમનો જ પોતાનો ભાઈ, નાનો ભાઈ, એને માફ કરી દેવાનો ભાવ, જેને આપણે માનવીય ગુણો કહીએ છીએ, એ માનવીય ગુણો તીર્થંકરની ઇમારત બનવા માટેનો એક પાયો બની જાય છે. ને અહીંયા નૈસાર વિચાર કરે છે, એને એમ પણ વિચાર આવે છે કે આ જંગલની અંદર કોઈ અતિથિ મને ક્યાંથી મળશે, પણ તે છતાં પણ એના મનનો ભાવ એટલો પ્રબળ હોય છે, એટલે લાગે હું તપાસ કરું. એટલે પોતાના એક માણસને કહે છે કે તું ઝાડ ઉપર ચડ અને જો દૂર દૂર કોઈ આવતું જતું દેખાતું હોય તો મને કહે. એ માણસ ઝાડ ઉપર ચડ્યો, એને ઉપરથી બૂમ પાડીને કહ્યું કે હા થોડે દૂર કેટલાક લોકો આવી રહ્યા છે, બહુ દૂર છે એટલે સ્પષ્ટ દેખાતું નથી કોણ છે. નૈસાલને બહુ ખુશી થઈ, પ્રસન્નતા થઈ, એની એક ઈચ્છા પૂરી થતી હતી, એટલે જે દિશામાંથી આવતા હતા એ દિશામાં જાય છે. તો થોડાક મુનિઓ સાધુઓ આવતા હતા, એટલે નૈસાર હાથ જોડીને એમને કહે છે કે પ્રભુ આપ આ જંગલની અંદર અટવીની અંદર. સાધુએ કીધું ભાઈ અમે રસ્તો ભૂલી ગયા, જે કેરેવાનની સાથે સાર્થવાની સાથે અમે જતા હતા, અમે અમારી ધર્મ ક્રિયામાં હતા ને સાર્થવા લોકો નીકળી ગયા, અને પછી અમે જયારે ચાલવાની શરૂઆત કરી ત્યારે અમે રસ્તો ભૂલી ગયા, એટલે આ અટવીની અંદર જંગલની અંદર અમે રસ્તો શોધીએ છીએ. નૈસારે કીધું આપ આવો મારે ત્યાં આવો, અને ભોજનનો ટાઈમ થઈ ગયો છે, આપ મને આહારનો લાભ આપો, મારે ત્યાં ભોજન લેવા માટે પધાર. એને સાધુના નિયમો ખબર નહોતી. સાધુઓમાં જે મુખ્ય આચાર્ય હતા, મુખ્ય સાધુ હતા, એમને જોયું નૈસારનો ભક્તિભાવ, એની એના શબ્દોમાં રહેલી ભક્તિ, એ આચાર્ય ભગવંતને સ્પર્શી ગઈ. આચાર્ય આવે છે, આવીને એની જે રાવટી, એનો જે તંબુ ત્યાં આવીને એ ભિક્ષા ગ્રહણ કરે છે, આહાર ગ્રહણ કરે છે, અને આહાર ગ્રહણ કરીને આચાર્ય પોતાના સાધુઓની સાથે થોડેક દૂર એક વૃક્ષની નીચે બેસીને એ આહાર ગ્રહણ કરે છે. થોડોક બપોરનો નમતો પોર થયો, તડકો ઓછો થયો, એટલે નૈસાર જઈને આચાર્ય મહારાજને કહે છે કે હવે જો આપને જવું હોય તો હું આપને રસ્તો બતાવું, કે જેથી આપ જ્યાં આપણે જવું છે ત્યાં પહોંચી જાઓ. એટલે નૈસાર એ આચાર્ય ભગવંત અને સાધુઓને મૂકવા માટે જાય છે. થોડે દૂર ચાલ્યા પછી નૈસાર આચાર્ય ભગવાન ને કહે છે કે જો મહારાજ આ રસ્તો જે જાય છે સીધો, તમારે જ્યાં જવું છે એ ગામ તમને પહોંચાડી દેશે. હવે મને રજા આપો. અત્યાર સુધી આચાર્ય મહારાજ મૌન હતા, ચૂપ હતા, કશું જ બોલ્યા નહોતા. હવે એમને લાગ્યું કે આ આત્માનો જે ભક્તિભાવ છે, હું એને કંઈક સારી વાત કરું, કદાચ એ વાત એના હૃદયને સ્પર્શી જાય. એટલે આચાર્ય ભગવંતે કહ્યું કે ભાઈ, તમે અમને તો રસ્તો બતાડ્યો, પણ તમારો રસ્તો તમને ખબર છે? નૈસાર હસી પડ્યો કે મહારાજ, આ જંગલની અંદર તમે ભૂલા પડ્યા છો. હું તો મારા નગરથી આવ્યો છું અને મારે મારા નગરમાં પાછું જવાનું છે, મને ખબર છે એ રસ્તો તો. આચાર્ય મહારાજ હસી પડ્યા. આચાર્ય મહારાજે કહ્યું કે ભાઈ, તમારા ગામમાં જવાની વાત નથી કરતો કે તમારા ગામે જવાની વાત નથી કરતો, હું તો વાત કરું છું આ મનુષ્યનું જીવન પૂરું થશે પછીની તમારી યાત્રા જે પ્રારંભ થશે એમાં તમારે ક્યાં જવાનું છે. એટલે નૈસાર ચમક્યો, એના માટે નવી વાત હતી. એને સમજાયું નહીં શરૂઆતમાં કે આચાર્ય મહારાજને એને કહ્યું કે મને સમજાતું નથી કે આપ શું કહેવા માંગો છો. એટલે આચાર્ય મહારાજે એને ત્યાં આગળ ધર્મનો ઉપદેશ આપે છે કે સાચો ધર્મ શું છે. અહિંસા ધર્મની વાત કરે છે, શ્રદ્ધાની વાત કરે છે, અને અરિહંત પરમાત્મા જે આત્માઓ યોગ્ય છે એ આત્માઓનું ધ્યાન કરવાથી આપણું મન શાંત થાય, સારા વિચારો આવે અને આપણે ખોટા કાર્યોથી અટકી જઈએ, હિંસાથી અટકી જઈએ. આમ કહીને થોડો ઉપદેશ આપે છે. નૈસાર પોતાના જીવનની અંદર પહેલી વાર આવી વાતો સાંભળે છે, એનું મન બહુ જ શાંત બને છે અને આચાર્ય ભગવંતની પાસે એક નાનકડી પ્રતિજ્ઞા વ્રત જેવું ગ્રહણ કરે છે. આ ઘટના બની ગઈ. આચાર્ય ભગવંત એમના રસ્તે ચાલ્યા ગયા, નૈસાર પોતાના ઘરે આવી જાય છે. હવે આપણે જોઈએ અહીંયા આગળ આ ઘટના બનવાની પાછળનું મહત્વપૂર્ણ કારણ, મહત્વપૂર્ણ માધ્યમ શું બની ગયું. આહારનું દાન. એને જે આહારનું દાન કર્યું એ આહારના દાન કરતા પહેલા એના મનમાં ભાવના જાગી કે કોઈ અતિથિ મારે મને મળે અને હું એને જમાડું પછી હું જમું. અને એ પ્રક્રિયાની અંદર આચાર્ય ભગવંતના શબ્દોએ એનામાં એક બીજ વાવી દીધું. આપણે ત્યાં એક આચારોપદેશ નામનો ગ્રંથ છે, ચારિત્ર સુંદર ગણી નામના મુનિ ભગવંતે ગ્રંથ લખ્યો છે 18મી શતાબ્દીની આસપાસ. એમાં એમને એક સરસ વાત કરી છે. નિદાનમ સર્વસૌખ્યાનામ અન્નદાનમ વિભાવયન સાધર્મિકાનામ વાત્સલ્યમ કુર્યાત શક્ત્યા સમાપ્રતિ. એક સાધુ ભગવંત ઉપદેશ આપે છે કે બધા જ સુખોનું મૂળ જો કોઈ હોય તો એ અન્નદાન છે, અને એ અન્નનું દાન કરીને પ્રતિ વર્ષ સાધર્મિકનું વાત્સલ્ય, સાધર્મિકની ભક્તિ કરવી જોઈએ. બે દિવસ પહેલા આપણે સાધર્મિક વાત્સલ્ય, સાધર્મિક ભક્તિ એ શબ્દની થોડીક વિવેચના આપણે કરેલી હતી, અને વાર્ષિક કર્તવ્યની અંદર સાધર્મિક ભક્તિનું કર્તવ્ય પણ આપણે એની વાત પણ કરી હતી. અહીંયા આગળ આ સાધુ ભગવાન, આ જ્ઞાની પુરુષ અન્નદાનને એ બધા જ સુખોનું મૂળ કહે છે. અને આપણે જોઈએ છીએ અહીંયા આગળ આ જે ઘટના બની, નૈસારના માટે મુક્તિના માર્ગનું બીજ જે છે એને જે સમ્યક દર્શન પ્રાપ્ત થયું, સાચી સમજણનું બીજ એનામાં જે પડ્યું અને એમાં માધ્યમ આ આહારનું દાન થઈ ગયું. આપણે ત્યાં ચાર દાન બહુ જ મહત્વના બતાવવામાં આવેલા છે. જ્ઞાનવાન જ્ઞાનદાનેન નિર્ભયો અભયદાનત અન્નદાના સુખી નિત્યમ નિર્વ્યાધિ વૈષજાત ભવે. અભયદાન, કોઈ પણ જીવાત્માને ભયથી આપણે મુક્ત કરી દઈએ. અત્યારે ટ્રેડિશનલી અભયદાનનો અર્થ આપણે એ કરીએ છીએ કે પ્રાણીઓને જીવોને કતલખાનેથી છોડાવવા અને પાંજરા પોળમાં મૂકવા.
પણ મૂળભૂત રીતે અભયદાન એટલે તમે કોઈના મનમાંથી ભય દૂર કરો. પેલા પ્રાણીને આપણે છોડાવીએ છીએ ત્યારે એને જે મૃત્યુનો ભય છે, કોઈ એને મારી નાખશે ભય જે છે, એ ભયમાંથી મુક્ત કરીએ છીએ. એટલે અભયદાન જે છે એ ભયમાંથી મુક્ત કરવાની પ્રક્રિયા છે. પણ માત્ર કોઈ જીવને આપણે બચાવીએ તો જ અભયદાન કહેવાય એવું નથી. કોઈના પણ હૃદયમાં ફિયરની સેન્સ હોય, કોઈ ફોબિયાસ હોય, અને ભયથી એ માણસ ગ્રસિત થઈ ગયો હોય, ભયના સકંજામાં ચકડાઈ ગયો હોય, એનો જો ભય દૂર કરીએ તો એ પણ એક જાતના અભયદાન છે. જ્ઞાનદાન, અક્ષર જ્ઞાન આપવું, કોઈ પણ રૂપે જ્ઞાનનું દાન કરવું, સમજણ આપવી, કારણ કે જ્ઞાન એ જ માણસને સમજણ તરફ લઈ જશે. જ્ઞાન વગર સમજણ એને પ્રાપ્ત થશે નહીં. અને જ્ઞાનની વ્યાખ્યા આપણા જ્ઞાની પુરુષોએ બહુ સરસ કરી છે, બહુ સરસ સમજાવી છે. યુનિવર્સલી એક્સેપ્ટેડ, માત્ર જૈન ધર્મને જ એક્સેપ્ટ થાય એવું નહીં, યુનિવર્સલી એક્સેપ્ટેડ એમને કન્સેપ્ટ આપ્યા છે કે જ્ઞાન એટલે શું. તમારા જીવનમાં ત્યાજ્ય શું છે, હેય શું છે, હેય જ્ઞેય અને ઉપાદેય, હે એટલે ત્યાગ કરવા યોગ્ય. કેટલી વાતો એવી છે, કઈ વાતો એવી છે કે જેનો તમારે ત્યાગ કરવો જોઈએ, જેને તમારે ગીવઅપ કરી દેવી જોઈએ, છોડી દેવી જોઈએ. અને કેટલીક વાતો એવી છે કે જે તમારે જાણવી જોઈએ, નોલેજેબલ, તમારે એના વિશે ચોક્કસ જાણકારી મેળવવી જોઈએ, જાણવી જોઈએ. અને કેટલીક વાતો એવી છે કે જેનો તમારે સ્વીકાર કરવો જોઈએ, જે વાતોને તમારે એક્સેપ્ટ કરવી જોઈએ, એડોપ્ટ કરવી જોઈએ અને એની પ્રેક્ટિસ કરવી જોઈએ. એટલે હેય જ્ઞેય અને ઉપાદેય. અલબત્ત શું છોડવાનું છે અને શું ગ્રહણ કરવાનું છે એ જાણવું તો પડે છે. એટલે જ્ઞેય જે છે એ બહુ જ મહત્વપૂર્ણ પાસું બની જાય છે. એટલે જ્યારે આપણે કોઈને જ્ઞાન આપીએ છીએ, કોઈને જ્ઞાનમાં સહયોગી બનીએ છીએ, જ્ઞાન અનેક રીતે અપાય છે. આપણે ત્યાં અક્ષર શ્રુત એને પણ જ્ઞાન કહ્યું છે. જ્યારે શ્રુત જ્ઞાનની વ્યાખ્યા આપણે કરીએ ત્યારે અક્ષર શ્રુત, કોઈને અક્ષરોની ઓળખ આપતી, અલ્ફાબેટ શીખવાડવા, કારણ કે અક્ષરના દ્વારા જ એની જ્ઞાનની યાત્રા આગળ વધશે. તો એ અક્ષર જ્ઞાન એને પણ શ્રુત જ્ઞાન જ આપણે કહીએ છીએ. એટલે જ્ઞાનદાન જે છે એનાથી માણસને સુખ તરફ જવાનો એક રસ્તો મળે છે. એને ખબર પડે છે કે મારે શું કરવું છે અને શું નથી કરવું. જ્ઞાન નથી હોતું તો હે અને ઉપાધે, ત્યાજ્ય શું છે અને સ્વીકાર્ય શું છે એનો એ ભેદ પાડી ન શકે. અને ચોથી વાત એમને કરી, નિર્વ્યાધિ દેશ જાત ભવે, ઔષધિ દાન. આપણે ત્યાંની ચર્ચા બહુ ઓછી થાય છે અને કદાચ ઔષધિને આપણે, દવાઓને આપણે ચેરિટીની કક્ષામાં આપણે લોકો મૂકતા નથી ટ્રેડિશનલી આપણા વિચારોમાં. પણ અહીંયા તો આહાર દાન, જ્ઞાન દાન, ઔષધ દાન અને અભયદાન, અભયદાનને શ્રેષ્ઠ મૂક્યું છે. પણ ઔષધ દાનનું પણ દેશ જ એટલે ઔષધ, મેડિસિન, એના દાન દ્વારા વ્યક્તિ નિરોગી બને છે. અને નિરોગી બનેલ વ્યક્તિ, સ્વસ્થ બનેલ વ્યક્તિ સાચા જ્ઞાનના માટે પુરુષાર્થ કરી શકશે, સત્ય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરી શકશે અને કદાચ એ સત્યનો સાક્ષાત્કાર પણ કરી શકશે. આ જ્ઞાની પુરુષોએ જે વાત કરી, અહીંયા આગળ નૈસારના જીવનની અંદર આપણે જોઈએ તો એક આહારનું દાન એને નૈસારના મનની અંદર, એના જીવનની અંદર, એના વિચારોની અંદર કેવું બીજ વાવી દીધું કે એ બીજ અંદરમાં વવાઈ ગયું. પછી એ બીજ ઉછળતું રહ્યું, ઉછળતું રહ્યું અને 25મા ભાવની અંદર એ બીજ ખીલ્યું, એક છોડ બની ગયું. અને એ છોડને એ નંદન ઋષિના ભાવની અંદર ભગવાન મહાવીરના આત્માએ
मैत्री भावना पानी थी सींचू ए छोड़ने विकसावा माटे तपश्चर्या नो आकरो तड़को आप्यो पण साथे साथे मैत्री भाव नो पानी मैत्री भाव नो जल सतत सींचता रह्या अने 26મો भाव देवलोक नो कहीने 27મા भाव नी अंदर श्रवण भगवान महावीर तीर्थंकर ना रूपे चंद्र एक नैसाना भर भाव में ववायेलू बीज एक वटवृक्ष बनी गयु एक मोटू वृक्ष बनी गयु पण ए वृक्ष बनवाना बीज रूपे जोवा जोईए तो आहार नु दान एने केटलो एक मोटो रोल बच्यो केटलो मोटो एक भाग बच्यो दान एक श्रेष्ठ धर्म छे दान ने आपे त्यां श्रेष्ठ धर्म कह्यु छे अने आ चार प्रकारना दान उपरांत पण घणा दान बीजा प्रकारना होई शके लगभग आ चारनी कैटेगरीमां बधा दाननो आपणे समावेश करी शकीए ए नैसारना भावनी अंदर जे एमने साची एक समजण मळी अने ए समजणनी यात्रा चालू थई अलबत्त पछला जे जन्मो छे एमां बधे समजणनो दीवो जलतो रह्यो छे एवुं नथी दीवो बुझायो छे पण खरो थोड़ूक अज्ञाननो अंधकार पण छवायो छे पण दीवो एमनी पासे हतो तो ज्यारे ज्यारे एवा संजोगो मळ्या एवी परिस्थिति थई तो फरी पाछो ए दीवो जे छे ए प्रत्यो एनी थोड़ी वात आपणे बीजा जन्मोना संदर्भमां करशुं त्रीजा भावनी अंदर ए भगवान ऋषभदेव ना पौत्र तरीके ग्रांड सन तरीके जन्मे छे भरत ने त्या चक्रवर्ती भरत ने त्या ने मरीची एनु नाम राखवामां आवे छे मरीची जयरे प्रभु दीक्षा ले छे ऋषभदेव भगवान दीक्षा ले छे त्यारे एमना चरणों में ए पण जईने दीक्षा ले छे दीक्षा ग्रहण करे छे दीक्षा लीधा पछी થોડાક સમય પછી મરીચીને પોતાને એમ લાગ્યું કે આ દીક્ષાના જે કષ્ટો છે સાધુ જીવનના જે કષ્ટો છે એ હું સહન નહીં કરી શકું તો શું કરવું મારે એના માટે દીક્ષા છોડવી પણ શક્ય નહોતી કારણ કે ભરતનો ડર હતો એને પોતાના પિતાનો ડર હતો અને એના મનમાં પણ એમ હતું કે ના મારે રહેવું છે તો પ્રભુની પાસે પણ હું રહીશ મારી રીતે એટલે એને થોડાક કોમ્પ્રોમાઇઝ કર્યા સાધુઓના નિયમોની અંદર સાધુઓની લાઈફસ્ટાઈલની અંદર અને એક નવો વેશ એને બનાવ્યો જેને આપણે કલ્પસૂત્રની અંદર ત્રિદંડીનો વેશ કહેવામાં આવે છે એટલે આમ જોવા જઈએ તો ભારતની પરંપરામાં પ્રાચીન સંન્યાસીઓનો જે વેશ જે છે માથે જટા હોય પગમાં પાવડી હોય ભગવા વસ્ત્રો એ પહેરે સ્નાન વગેરે કરે આવી થોડીક કલ્પનાઓ એને કરીને પોતાનો આવો એક નવો વેશ બનાવ્યો હવે ભગવાન ઋષભદેવની સાથે તો બધા એમના સાધુઓ હતા અને એ તો શ્વેત વસ્ત્રધારી હતા જ્યારે આ મરીચી એ તો રંગીન વસ્ત્રો પાછો એ ક્યાંય પણ જાય તો માથે છત્ર ધારણ કરે તડકો ન લાગે એટલા માટે પગમાં પાવડી પહેરે પાદુકા પહેરે કાંટા ન વાગે તપતી જમીન ઉપર ચાલવું હોય તો વાંધો ન આવે લોકોને આ બધા વેચના માટે નવાઈ લાગતી પાછું એને પોતાનું મન જે છે એ તો ભગવાનની સાથે જ જોડીને રાખ્યું એટલે જ્યાં પ્રભુ વિચરે ત્યાં જ એમની સાથે સાથે જ જાય અને ભગવાનના સમાવસરણની બહાર એ પોતાનું આસન જમાવે એની પાસે ઘણા લોકો આવે એનામાં એવી શક્તિ હતી એવો પ્રભાવ હતો એનો એની પાસે કન્વિન્સિંગ પાવર હતો કોઈને પણ કન્વિન્સ કરી દે અને કન્વિન્સ એનાથી કન્વિન્સ થાય લોકો એટલે લોકો કે અમારે તમારી પાસે આવવું છે અમારે તમારા ધર્મમાં આવવું છે અમારે તમારો ધર્મ સ્વીકારવો છે તમે અમને શિષ્ય તરીકે સ્વીકાર કરો મને છે કે નહીં તમારે જો ધર્મ સ્વીકાર કરવો હોય તો ભગવાન ઋષભદેવ પાસે જાઓ બધાને ત્યાં મોકલે છે એકવાર ભરત મહારાજા એટલે ભગવાન ઋષભદેવના પુત્ર અને ચક્રવર્તી પ્રભુને વંદન કરવા માટે આવ્યા ત્યારે પ્રભુને પ્રણામ કરીને કહે છે કે પ્રભુ આ આપની જે સભા છે અત્યારે જે લોકો આપને સાંભળવા માટે આવ્યા છે સેંકડો હજારો લોકો છે, એમાં કોઈ એવો વિશિષ્ટ આત્મા છે કે જે ભવિષ્યની અંદર તીર્થંકર થવાનો હોય અથવા તો કોઈ વિશિષ્ટ શક્તિ એને પ્રાપ્ત થવાની હોય? શલાકા પુરુષ, આપણા શાસ્ત્રોમાં શલાકા પુરુષ એટલે ઉત્તમ માણસો, ગ્રેટ પર્સનાલિટીઝ, એના માટે શલાકા પુરુષ શબ્દ વપરાયો છે. એટલે શલાકા એટલે ગ્રેટ. ભગવાને કહ્યું કે ભરત, આ સભાની અંદર સમવસરણમાં તો કોઈ નથી, પણ સમવસરણની બહાર તારો પુત્ર મરીચી જે છે એ આ ચોવીસીની અંદર એ પહેલો તીર્થંકર થવાનું છે. અને એ વાસુદેવ પણ બનશે અને એ ચક્રવર્તી પણ બનશે. જેમ તું પહેલો ચક્રવર્તી છે તો એ પણ ચક્રવર્તીઓના લિસ્ટમાં એનું નામ છે, ચક્રવર્તી પણ બનશે અને એ વાસુદેવ પણ બનશે. શલાકા પુરુષોની અંદર ત્રણ પદવી એને મળશે. ભરતને બહુ જ પ્રસન્નતા થાય છે, ભરત ખુશ થાય છે. ધર્મેન્દ્ર તો પોતાનો દીકરો હતો, પોતાનો પુત્ર હતો, એટલે ભરત સમોસરણમાં નીચે ઉતરીને એમને ત્યાં આવે છે અને એને વંદના કરે છે. મરીચીને કહે છે કે મરીચી, તમે જે કઈ આ નવો ધર્મ સ્થાપ્યો છે હું એને એપ્રિશિએટ કરતો નથી, હું એને એન્ડોર્સ કરતો નથી. હું તો ભગવાનના માર્ગને જ માનું છું, પણ પ્રભુએ આજે તમારા માટે જે વાત કરી એના પરથી એવું લાગે છે કે આ દુનિયાનું શ્રેષ્ઠ પુણ્ય તમે પ્રાપ્ત કરી લીધું છે. તમે વાસુદેવ બનશો, તમે ચક્રવર્તી બનશો અને તમે તીર્થંકર બનશો. એટલે એ તમારા આત્માની જે યોગ્યતા, એ તમારું ભવિષ્ય જે છે હું એને વંદના કરું છું, એમ કરીને ભરત પ્રાર્થના કરી સ્તુતિ કરીને જતા રહ્યા. હવે આ મરીચી જે છે એ વિચાર કરે છે, અને પ્રભુની વાણી હતી, એના પિતાએ કહેલી હતી, એટલે 100% સાચું જ હોય. એના મનની અંદર એક અહંકારનો ભાવ પેદા થાય છે. અતિ રિયાલિટી, પ્રભુએ કહ્યું હતું એટલે બનવાનું હતું, ભગવાને ભવિષ્ય બાક્યું હતું, અને રિયાલિટીને એને રિયાલિટીના રૂપે એક્સેપ્ટ કરી લીધી હોત તો વાંધો પણ નહોતો, પણ એને એ રીતે એક્સેપ્ટ ન કરી, એને રિયાલિટીને પોતાના પુણ્યના ઉદય તરીકે હું શ્રેષ્ઠ છું, બીજા બધા કરતા હું શ્રેષ્ઠ છું, આવો એક ભાવ પેદા. આપણે કોઈ પણ ધર્મારાધના કરીએ, નાની કે મોટી ધર્મારાધના કરીએ, જો આપણે આપણી જાતની તુલના એ વખતે બીજાની સાથે કરીએ છીએ, અને કદાચ આપણે કોઈ વિશિષ્ટ આરાધના કરતા હોઈએ, પણ બીજા કરતા જ્યારે આપણે આપણી જાતને વિશેષ માની લઈએ છીએ, તમે બીજા કરતા શ્રેષ્ઠ ધર્મ આરાધના કરો એની કોઈ ના નથી, પણ તુલના કરવાની જરૂર નથી, બીજા કરતા પોતાની જાતને શ્રેષ્ઠ માનવાની જરૂર નથી. મરીચીએ અહીંયા આગળ આવો એક એટીટ્યુડ ડેવલપ કર્યો અને એનું મન ખુશીથી ભરાઈ ગયું. અત્યાર સુધી ભરતે એમને ક્યારેય રેકગ્નાઇઝ કર્યા નહોતા, પણ અત્યારે ભરત આવ્યા, એના ચરણોમાં વંદના કરી રેકગ્નાઇઝ કર્યા, એનાથી એટલો ખુશ થઈ ગયો, એટલો ખુશ થઈ ગયો. એની પાસે ત્રિદંડ નામનું એક પોતાની ઓળખ હતી, એને પછાડે છે અને એ જાણે કે ડાન્સ કરતો હોય, ગાતો હોય, એવી રીતે ભગવાને કહેલી વાતનું સ્મરણ કરે છે. આદ્યોહમ વાસુદેવાના પિતામે ચક્રવર્તીના, પિતામહો જિનેન્દ્રાના, મમાહો ઉત્તમમ કુલમ. અમારો પરિવાર, અમારું લિનિયેજ, અમારું કુળ કેટલું મહાન છે. મારા દાદા તીર્થંકર, પહેલા તીર્થંકર, મારા પિતા પહેલા ચક્રવર્તી અને હું પહેલો વાસુદેવ, હું પહેલો વાસુદેવ બનીશ, હું મુકાનગરીની અંદર ચક્રવર્તી બનીશ, અને ચરમસ તીર્થરાજોહમ, હું છેલ્લો તીર્થંકર બનીશ. ભગવાનની વાતને સહજતાથી, નમ્રતાથી સ્વીકાર કરવાના બદલે આવું બને માનવીય સ્વભાવની અંદર કે આટલી વિશેષ વાતો સંકળાયેલી હોય તો માણસનું હૃદય આનંદથી છલકાઈ જાય, પણ અહીંયા આગળ આનંદની સાથે અહંકાર ઉમેરાયો, ગર્વ ઉમેરાયો, એક ઈગોની ડીપ સેન્સ આવી એને, મમાહો ઉત્તમમ કુલમ,
એને એટલું જ કદાચ સ્વીકાર્યું કે હું તીર્થંકર થવાનો છું, હું ચક્રવર્તી બનવાનો છું, વાસુદેવ થવાનો છું, તો વાંધો જ નહોતો. મમાહો ઉત્તમમ કુલમ, અમારો પરિવાર, અમારી વંશ પરંપરા, અમારો વંશ કેટલો શ્રેષ્ઠ, કેટલો મહાન. કુદરતનો એક નિયમ છે, જે વસ્તુનો તમે વધુ પડતો અહંકાર કરો, વધુ પડતો અહંકાર, સામાન્ય અહંકાર માનવ સ્વભાવની સાથે જોડાયેલી વસ્તુ છે, પણ પોતાની વિશેષતા, પોતાની સ્પેશિયાલિટી કોઈ પણ હોય, પોતાની એક સ્કિલ હોય, માણસ જો એનો અહંકાર કરે, એને ઈગોનો ઇશ્યુ બનાવી, પોતાના ઈગોની સાથે એને જોડી દે અને એની સાથે જ બીજાને એક તુચ્છકારની નજરથી જુએ, તો એ વસ્તુ બહુ જ ખતરનાક બની જાય છે. અને મરીચીના માટે આ થઈ, પછી તો ઘણો સમય વ્યતીત થઈ ગયો, એને ત્યાં આગળ નીચ ગોત્ર કર્મ, નીચ ગોત્ર કર્મ પણ બાંધ્યું આના કારણે. હવે એક મહત્વપૂર્ણ બીજી ઘટના આખી એવી બને છે કે જેને મરીચીના જીવનમાં એક ટ્વિસ્ટ લાગ્યું. થોડાક સમય પછી પ્રભુનું નિર્વાણ થઈ ગયું, અને તે છતાં પણ મરીચી તો ભગવાનના સાધુઓની સાથે સાથે વિચરે છે, પણ એ પોતાના તિગ્રંગીના વેશની અંદર, સંન્યાસીના વેશની અંદર. એકવાર એ બીમાર પડ્યો હશે, જરા વધારે બીમારી હતી, એને વધારેમાંથી ઉભો નહોતો થઈ શકતો, સાધુઓ એની કોઈ સેવા કરી નહીં, કારણ કે સાધુઓનો નિયમ હોય કે સાધુઓ સાધુઓની સેવા કરે, એમની એક મર્યાદા હતી. મરીચીને વિચાર આવ્યો કે આ સાધુઓ જે છે કેવા સ્વાર્થી છે, મેં અત્યાર સુધી એમને કેટલા સાધુઓ આપ્યા, મારી પાસે જે કોઈ આવ્યું મેં એમની પાસે મોકલ્યા, અને આજે મારે જરૂર છે તો એ લોકો મારી સેવા કરતા નથી, કે મને પૂછતા પણ નથી કે તું કેમ છે. કઈ વાંધો નહીં, હું જો સાજો થઈ જઈશ તો હું મારો એક શિષ્ય બનાવીશ કે જે મારી સેવા કરે. અત્યાર સુધી મરીચીના મનમાં એવું હતું કે પ્રભુનો માર્ગ સાચો છે, મેં જે માર્ગ લીધો છે અથવા તો હું જે કરું છું એ સાચું નથી, પણ અત્યારે આ જે બીમારી આવી એને, એનાથી એનું મન થોડું ક્ષુબ્ધ થઈ ગયું. એને વિચાર કર્યો કે નહીં, હું એ મારો શિષ્ય બનાવીશ, એને હું મારી રીતે તૈયાર કરીશ. અને થોડાક સમય પછી એનો પાછું ચેન્જ આવ્યો વિચારની અંદર, વળી પાછું એના મનમાં થયું કે નહીં, માર્ગ તો પ્રભુનો સાચો છે, એટલે ફરી પાછા જે કોઈ લોકો આવે છે એને ભગવાનની પાસે જ મોકલે, એટલે ભગવાનના સાધુઓ પાસે જ મોકલે છે. એક દિવસે કપિલ નામનો રાજકુમાર એની પાસે આવ્યો અને એને પૂછ્યું કે આ સાધુઓ તો આવી રીતે જીવે છે, એમના શ્વેત વસ્ત્રો છે, ને એ લોકો તો કોઈ છત્ર રાખતા નથી, પગે કશું પહેરતા નથી, તો તમે આ બધું કેમ કરો છો, તો તમારો ધર્મ કયો છે, એમ કરીને એને વાત કરી. એટલે મરીચીએ એને ધર્મની સમજણ આપી અને સાથે સાથે એને એ પણ કહ્યું કે સાચો ધર્મ જે છે એ આ છે. એટલે પેલા મરીચીએ કીધું કે હું તમારાથી હું પ્રભાવિત થયો છું, મારે તમારા પાસે સંન્યાસ લેવો છે, દીક્ષા લેવી છે. મરીચી કે નહીં, તમે ભગવાનના સાધુઓની પાસે જાઓ, એમનો માર્ગ સાચો છે. હવે પેલો કપિલનો આત્મા એ પણ આની સાથે એટલો એટેચ થઈ ગયો હતો મરીચીની સાથે, કારણ કે કપિલનો આત્મા ગૌતમ સ્વામીનો આત્મા હતો, અને ભવિષ્યની અંદર એને આ ભગવાન મહાવીરનો આત્મા, મરીચીનો પેલો ગૌતમ સ્વામીનો આત્મા, એટલે બંને આત્માએ જોડાવાનું હતું જ, એના બીજ જે છે એ ત્યાં વહી ગયા. મરીચી જયારે એને બહુ જ આગ્રહ કર્યો, મરીચીને એમ લાગ્યું પોતાનો ઈગો પાછો, એનો ઈગો, પોતાની ઇમેજ આખી ઉભી થઈ કે જો હું એને કહીશ કે નહીં મારો માર્ગ સાચો નથી, સાચો માર્ગ ભગવાનનો જ છે, તો આને મારા માટે કોઈ ગ્રંથિ બંધાઈ જશે અને મારી ઇમેજ શું રહેશે, એ મને કેટલો વિદ્વાન સમજે છે, એ મને કેટલો જ્ઞાની સમજે છે. અને એનાથી બોલાઈ ગયું કે કપિલ, ધર્મ ત્યાં પણ છે અને ધર્મ અહીંયા પણ છે. હકીકતમાં એની પાસે ધર્મ હતો નહીં, સાચો ધર્મ હતો નહીં, સાચો ધર્મ તો વિદ્રાગનો માર્ગ જ હતો. આવી ભૂલ ઘણી વખતે આપણે પણ કરતા હોઈએ છીએ. જે સત્ય છે
એ સત્યને તો સત્ય તરીકે જ મૂકવું પડે. આપણે સત્યનું આચરણ ન કરી શકતા હોઈએ, ન કરતા હોઈએ જુદી વસ્તુ છે, પણ આપણે સત્યનું આચરણ નથી કરતા એનો અર્થ એ નથી થતો કે આપણે જે આચરણ કરીએ છીએ, આપણે જે કરીએ છીએ એને આપણે સત્ય તરીકે રજૂ કરી દઈએ. ધર્મ અને અધ્યાત્મના માર્ગની અંદર પહેલી શરત કહીએ, અથવા તો પહેલી એલિજિબિલિટી કહીએ, યોગ્યતાના માપદંડ કહીએ, તો એ છે ટ્રાન્સપરન્સી. જ્યાં સુધી ટ્રાન્સપરન્સી આપણા વ્યક્તિત્વમાં આવે નહીં, આપણા અસ્તિત્વ સાથે જોડાય નહીં, ત્યાં સુધી ધર્મની યાત્રાનો કે અધ્યાત્મની યાત્રાનો પ્રારંભ થઈ શકતો નથી. અને મરીચી અહીંયા આગળ જે છે એ ચૂકી જાય છે. કપિલ દીક્ષા લે છે એમની પાસે, બંનેનો એક સંબંધ સર્જાય છે, પણ મરીચીએ આ જે સ્ટેટમેન્ટ કર્યું એને કે ધર્મ ત્યાં પણ છે અને અહીંયા પણ છે, ખરેખર એની પાસે સર્વજ્ઞનો વિતરાગનો માર્ગ હતો નહીં, પણ એને બંને માર્ગની તુલના કરીને પોતાનું અસત્ય એને છુપાવીને એના ઉપર એક સત્યનું લેયર આપ્યું. એના કારણે એના ભવોનું પરિભ્રમણ વધી ગયું, નહીત્ર કદાચ એના ભવો ઓછા થાત. આપણે આપણા ધર્મના માટે આપણા ધર્મની કોઈ વાત આપણને ન સમજાય, આપણે સ્વીકારી ન શકીએ, પ્રેક્ટિસ ન કરતા હોઈએ, ન કરી શકતા હોઈએ, આપણી નબળાઈ હોય, આપણી વીકનેસ હોય, પણ જો આપણે એ આપણી વીકનેસને ઢાંકવા માટે એમ કહી દઈએ કે ના ના એ બધું તો જે છે જૂના જમાનાનું છે, આજના જમાનામાં આવું બધું કંઈ ચાલે નહીં, અને એમ કહીને આપણે જે કરીએ છીએ, જે કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ આપણે ધર્મની બાબતમાં, સિદ્ધાંતની બાબતમાં, અને એને આપણે સાચું કહી દઈએ, તો કદાચ ત્યાં આપણે બહુ જ મોટી એક ભૂલ કરીએ છીએ. પછી તો મરીચીના પછીના ભવોની યાત્રામાં અનેક ભવોની અંદર પેલા એના જે સંન્યાસીના સંસ્કાર હતા એ સંસ્કારની પરંપરા આગળ વધી, એટલે મોટા ભાગના ભવોની અંદર એ સંન્યાસી બને છે, ત્યાં આગળ તપ કરે છે, પણ સાચી સમજણ વગરનો તપ કરે છે, એ સાધના પણ કરે છે, સાચી સમજણ વગરની સાધના કરે છે, અને એ સાધના કરે છે થોડીક ડિવિનિટી એટલે કે દેવલોકમાં પણ જાય છે, પણ એ ભવની યાત્રા વધતા વધતા 16મા ભવની અંદર એક રાજકુમાર બને છે, વિશ્વભૂતિ નામનો એક રાજકુમાર. એના કાકા અને એના કાકાનો એક દીકરો વિશ્વનંદી. એના કાકાએ વિશ્વભૂતિને યુવરાજ બનાવ્યો હતો, ને એ જમાનામાં યુવરાજ એટલે રાજા પછી જે રાજા બને, એના કારણે વિશાખાનંદી એનો જે પિતરાઈ કઝિન જે હતો એને ઈર્ષ્યા હતી એના મનમાં, અને કોઈ પણ રીતે વિશ્વભૂતિને નીચું દેખાડવા માટે એ કોશિશ કરે હંમેશા. વિશ્વભૂતિ તો પોતાની મસ્તીમાં, અને એના કાકાએ એટલે કે રાજાએ એને મોટું એક ફાર્મ હાઉસ આપેલું હતું, ગાર્ડનની અંદર એનો પોતાનો મોટો મહેલ હતો, અને ત્યાં એ પોતાનું જીવન આરામથી જીવતો હતો. વિશાખાનંદીની પાસે પણ મહેલ હતો, પણ એને આની ઈર્ષ્યા, એટલે કોઈ પણ રીતે વિશ્વભૂતિને એના ગાર્ડનમાંથી, એના મહેલમાંથી બહાર કાઢવું અને એના ઉપર પોતાનો કબજો જમાવવો, એવું એને પ્લાનિંગ કર્યું. માત્ર ઈર્ષ્યાના કારણે, એની પાસે ઘણું બધું હતું. ઘણી વખતે માણસ પોતાના સુખનો વિચાર નથી કરતો, માત્ર એ બીજાનું સુખ જોઈ શકતો નથી, અને બીજાનું સુખ નથી જોઈ શકતો માટે એ પોતે પોતાની પાસે જે સુખ છે એનો વિચાર જ નથી કરતો, અને પોતાની પાસે સુખ હોવા છતાં પણ એ બીજાના સુખના કારણે દુઃખી થાય છે. આપણા જીવનમાં ઘણી વખતે આવી ભૂલ કરતા હોઈએ છીએ. કોઈના દુઃખનાથી આપણે દુઃખી થઈએ તો હજુ સમજી શકાય, કોઈના સુખે ક્યારે દુઃખી નહીં થવું. એક એ પ્લાન કરે છે, પ્લોટ કરે છે, અને વિશ્વભૂતિ ને રાજાના દ્વારા, પોતાના પિતાના દ્વારા એમ કહેવડાવે છે કે તારે બહાર યુદ્ધ કરવા માટે જવાની જરૂર છે. વિશ્વભૂતિ જાય છે, પણ હકીકતમાં યુદ્ધ કરવા જેવું કશું હતું નહીં,
એટલે વિશ્વભૂતિ જઈને પાછો આવે છે, ત્યાં એને સમાચાર મળે છે કે વિશાખાનંદી તમારા રાજમહેલ તરફ એટલે તમારા ગાર્ડનની અંદર ઘૂસી ગયો છે. વિશ્વભૂતિને આખી વાત સમજાઈ જાય છે, ભયંકર ગુસ્સાની અંદર એ જાય છે અને વિશાખાનંદીને કહે છે કે અરે તે મને કીધું હોત કે તારે મારું ગાર્ડન જોઈએ છે, હું તને એમને આપી દે, પણ તે મારી સાથે છલના કરી, કપટ કર્યું. તને ખબર છે મારી તાકાત? એમ કરીને પોતાની મુઠ્ઠી બાંધી, આ મુઠ્ઠી તને મારીશ તું, તો તું જીવતો નહીં બચે. અને મુઠ્ઠી ઉપાડી અને ખરેખર એનું રૌદ્ર સ્વરૂપ જોઈને વિશાખાનંદથી ગભરાઈ ગયો. પણ બીજી જ ક્ષણે વિશ્વભૂતિને વિચાર આવ્યો કે આ કેવો માણસ છે, એની પાસે બધું જ સુખ છે, તે છતાં પણ એની નજર મારા સુખ ઉપર છે. હું કદાચ એક આને થોડીક સજા કરીશ તો શું બીજો એવો કોઈ માણસ નહીં આવે? હું કેટલાને સજા કરીશ, એના કરતા હું આ સુખ જ છોડી દઉં. એટલે પોતાના મનને સમજાવે છે અને એ મુનિ બની જાય છે, સાધુ બની જાય છે. અને ત્યાગ અને તપની અંદર એનો આત્મા ડૂબી જાય છે. પણ એક ભૂલ, વિશાખાનંદીને જે ક્ષમા કરવી જોઈતી હતી શબ્દોમાં કહી દીધું, પણ એના માટેનો પૂર્વગ્રહ, એના માટેના ગ્રજીસ અંદરમાં રાખ્યા, એના ઉપર વૈરાગ્યની એક લેયર કરી દીધું. પણ અંદરમાં તો પેલી એક નેગેટિવિટી એને ડિપોઝિટ કરી દીધી વિશાખાનંદીના, એ રાખી એ. અને પછી તો એકથી તપશ્ચર્યા કરે છે વિશ્વભૂતિ મુનિ કે એમનું શરીર આવ સુકલકડી સુકાઈ ગયું. અને એકવાર મથુરા નગરીની અંદર માસક શમણના એમને પારણું હતું એટલે ભિક્ષા લેવા માટે જાય છે બપોરના ટાઈમે, સુકલકડી શરીર છે. એવામાં ત્યાં એવું બને છે કે પેલો વિશાખાનંદી એમનો પિતરાઈ ભાઈ એ પણ એ ગામની અંદર કોઈ કારણસર આવે છે અને બંને રસ્તા ઉપર ભેગા થઈ જાય છે. આ બાજુથી વિશાખાનંદી આવે છે, આ બાજુથી વિશ્વભૂતિ જઈ રહ્યા છે. વચ્ચે એક ગાય આવે છે અને ગાય, હવે વિશ્વભૂતિ મુનિ તો એમના મુનિના આચાર મુજબ નીચે જોઈને ચાલતા હતા, ગાય એમની સાથે અકળાય છે. વિશ્વભૂતિ મુનિ પડી જાય છે, એમનું જે પાત્ર હતું ભિક્ષા માટેનું તૂટી જાય છે. આ દ્રશ્ય વિશાખાનંદી જુએ છે અને જોર જોરથી ખડખડાટ હસે છે અને કોમેન્ટ કરે છે, ક્યાં ગઈ તમારી તાકાત? તમે તો મુઠ્ઠીથી મારું માથું તોડી નાખવાના હતા અને આજે તો આ સામાન્ય ગાયે તમને એક સિંગડું માર્યું અને તમે પડી ગયા, એમ કરીને મજાક ઉડાવે છે. આ વાત વિશ્વભૂતિ મુનિ કે પડી ગયા હતા ત્યારે એને ગાયના ઉપરથી ગુસ્સો નથી આવ્યો, પણ વિશાખાનંદીના શબ્દો એને સાંભળ્યા એટલે મુનિ ઉભા થયા અને એમને આખી વાત સ્મૃતિમાં, કારણ કે અંદર પેલું દબાવેલું હતું. અને વિશાખાનંદીને સામે જોયો, ઓ હજુ આ મારું અપમાન કરવા માંગે છે, હજુ એને મારી તાકાતનો પરિચય જોઈએ છે. વિશ્વભૂતિ મુનિ ત્યારે ભૂલી ગયા કે હું મુનિ છું. એમને ગાયને ઉપાડી અને ગોળ ગોળ ઘુમાવી અને આકાશમાં ઉછાળી, ઉછાળતા તો ઉછાળી દીધી. બીજી ક્ષણે એમને વિચાર આવ્યો કે આ ગાય જો પડી જશે તો મરી જશે અને ગાય મરવી ના જોઈએ, મારો ગુસ્સો ગાય ઉપર શા માટે? ગાયને પાછી એમને ઝીલી લીધી, હાથમાં પકડી લીધી અને એને મૂકી દીધી જમીન ઉપર. પેલો વિશાખાનંદી તો આ જોઈને ત્યાંથી ભાગી ગયો, પણ વિશ્વભૂતિના મનમાં જે પેલું એના માટેનો એક પૂર્વગ્રહ ગ્રજીસ ડિપોઝિટ કરેલું હતું, હવે એ સપાટી ઉપર આવી ગયું. એ વિચાર કરે છે કે આ દુનિયાની અંદર તમારી પાસે બળ હોય, સ્ટ્રેન્થ હોય, તો જ આ દુનિયા તમને ઝૂકે છે, તમને માને છે. એટલે એમને પોતાના મનમાં એક વિચાર કર્યો કે મેં આટલા બધા માસક્ષમણ કર્યા છે, આટલા બધા ઉપવાસ કર્યા છે, આટલા તપ કર્યા છે, વર્ષોના વર્ષો સુધી તપ કરીને મેં મારા શરીરને સૂકવી દીધું છે, આનું કંઈ તો મને ફળ મળશે ને, મારે બીજું કંઈ નથી જોઈતું. આ દુનિયાની અંદર શ્રેષ્ઠ બળ મને મળે, તાકાત મને મળે, જેવી તાકાત કોઈની પાસે ન હોય એવી તાકાત મને મળે, આવો એ સંકલ્પ કરે છે.
અને આપણે ત્યાં આપણા શાસ્ત્રોની અંદર નિયાણું કહેવામાં આવે છે, નિદાન. નિયાણું એટલે તમે જે ધર્મ આરાધના કરો, તમે કઈ વિશિષ્ટ તપશ્ચર્યા કરો, પણ એની સામે આવો એક નક્કી કરો, સંકલ્પ કરો કે આ તપનું ફળ મને આ મળવું જોઈએ. અને જો તમે ભૌતિક પદાર્થ, ભૌતિક વસ્તુ માંગો છો, અને એવી વસ્તુ માંગો છો કે જે અલ્ટિમેટલી બીજાને નુકસાન કરનારી હોય, તો એને નિયાણું કહેવામાં આવે છે. હવે એ તપ જે છે, જયારે તપ કરાય છે, આપણે તપ કરીએ છીએ ત્યારે તો આત્મશુદ્ધિના માટે કરીએ છીએ, પણ આપણા મનની અંદર જે ડિઝાયર્સ છે, મનમાં જે ઈચ્છાઓ છે, એ ઈચ્છાઓ જયારે આકાર લે છે ત્યારે આવી ભૂલ આપણે કરી બેસતા હોઈએ છીએ. શક્તિ તાકાત જો બીજાના રક્ષણના માટે આપણે માંગીએ તો એ ખોટું નથી, પણ મને બળ મળે, હું આખી દુનિયાને બતાડું, દુનિયામાં શ્રેષ્ઠ બળ મને મને, આવા ભાવ સાથે એમને આજે આ સંકલ્પ કર્યો. પછીના ભાવની અંદર એટલે કે 18મા ભાવની અંદર એ વાસુદેવ બન્યા. અને વાસુદેવના માટે એક નિયમ હોય, કારણ કે પેલું ભગવાને પાકેલું હતું, ભગવાને કહેલું હતું કે વાસુદેવ બનશે, પહેલો વાસુદેવ બનશે. વાસુદેવ એટલો બધો એનો પરાક્રમ હોય, અને પોતાના પરાક્રમને પુરવાર કરવા માટે, પરાક્રમને પ્રૂવ કરવા માટે ઉભા ને ઉભા સિંહને ચીરી પણ નાખે, અને આને ચીર્યો પણ કરો, અને આખું જીવન એનું. એને પોતાની શક્તિનો ઉપયોગ બીજાઓને રંજાડવામાં, બીજાઓને પીડા આપવામાં, એમાં જે શક્તિનો ઉપયોગ કર્યો. આપણને એક સવાલ થાય કે એને ધર્મ દ્વારા શક્તિ મળી તો આવી શક્તિ શું કામ મળી? કારણ કે એને સંકલ્પ જેવો કર્યો હતો, મારે શ્રેષ્ઠ શક્તિશાળી થવું છે, દુનિયા માની જાય મને કે આની કેટલી તાકાત છે. ધર્મની સાથે જ્યારે આપણે સોદો કરીએ છીએ ત્યારે પછી ક્વોલિટીનો બહુ વિચાર કરતા નથી. શક્તિ મળે તો હું શક્તિનો શું ઉપયોગ કરીશ એનો આપણે વિચાર કરી શકતા નથી હોતા, કારણ કે અહંકારથી આપણું મન ઘેરાયેલું હોય છે. અને વિશ્વબુદ્ધિ સાથે આવું જ બન્યું. પછી તો વાસુદેવના ભવની અંદર એને જે કંઈ પાપો કર્યા, એટલો ગુસ્સો, એટલો ગુસ્સો, એકવાર એના નોકરે એની વાત ન માની તો એના કાનમાં ગરમ ગરમ સીસું રેડાવ્યું, લેડને ઉકાળીને રેડાવ્યું, એટલો માણસ મરી ગયો. માત્ર એટલા માટે કે એને મારી વાત કેમ ન માની, મારો ઓર્ડર કેમ ન માની. આવી ભૂલના કારણે અને શક્તિનો દુરુપયોગ એ આત્મા ત્યાંથી મરીને નરકમાં જાય છે. નરક ભગવાન મહાવીરનો આત્મા જે તીર્થંકર થવાનો છે, એ આત્મા નરકમાંથી આવીને પછી એ ત્રિયંચનો ભાવ સિંહ બને છે, અને સિંહ હંમેશા મરીને નરકમાં જ જાય, કારણ કે એના મનોભાવો, એની લેશિયા, એનો ઇન્ટરનલ એટીટ્યુડ હંમેશા ફૂલ્લી વાયલન્ટ હોય, ગ્રેટલી વાયલન્ટ હોય, એક્સ્ટ્રીમલી વાયલન્ટ એટીટ્યુડની અંદર એ પશુ રહેતા હોય. પછી થોડાક ભવો કરતા કરતા ક્યાંક મનુષ્યનો એક જન્મ મળ્યો, ત્યાં એને કંઈક પુણ્ય કર્યું હશે, એટલે 23મા ભાવની અંદર એ પ્રિય મિત્ર નામના ચક્રવર્તી બને છે. જે વિષ્ણુદેવ ભગવાને કહેલું હતું કે આ ચક્રવર્તી પણ બનશે મુકા નગરીની અંદર. પશ્ચિમ મહાવિદેહની આ વાત છે. પશ્ચિમ મહાવિદેહ એટલે મહાવિદેહ ક્ષેત્ર જે છે ત્યાંની મુકા નગરીમાં એ ચક્રવર્તી બને છે. 25મા ભાવની અંદર, 23મા ભાવમાં ચક્રવર્તી બને છે, 24મા ભાવની અંદર દેવલોકમાં જાય છે, અને 25મા ભાવની અંદર એ નંદન નામના રાજકુમાર બને છે. હવે ચક્રવર્તીના ભાવની અંદર પણ એ સાધુપણું સ્વીકારે છે, એમનું મન શાંત થઈ ગયું છે, વેર વિરોધ જે કંઈ હૃદયમાં હતું, પોતાના પરાક્રમનું ગર્વ, ઈગો બધું શાંત થઈ ગયું છે. શાંત થઈ ગયું છે એટલું જ નહીં, બધું જ હવે રિમૂવ થઈ ગયું છે, નીકળી ગયું છે, ખલી ગયું છે, અને એકદમ પ્રશાંત. અને નંદન ઋષિના, નંદન રાજકુમારના ભાવની અંદર એના મનમાં એક જ ઈચ્છા જાગી કે હું આ બધું ત્યાગ કરી દઉં, મને કશું જ નથી જોઈતું. અને સાધુ બને છે.
સાધુ બનીને ઉગ્ર તપશ્ચર્યા કરે છે,
પણ એના મનમાં એક ભાવ સતત, હું બધા જીવોને સુખી કેવી રીતે કરું, હું એવું કંઈક કરું મને એવું પુણ્ય મળે કે હું બધાને સુખનો માર્ગ બતાડું. લોકો કેટલા દુઃખી છે,
કેટલું ટ્રાન્સફોર્મેશન આવી ગયું, એ બધાના દુઃખનો વિચાર કરે છે. જે માણસ માત્ર પોતાને તાકાત મળે, હું દુનિયાને બતાવી દઉં તો હું કેટલો પરાક્રમી છું, મારામાં કેટલી સ્ટ્રેન્થ છે, એ વ્યક્તિ એ માણસ હું દુનિયાને સુખી કેવી રીતે કરું. અને એ ભાવની સાથે એ નંદન ઋષિના ભાવની અંદર એ આત્મા વિશસ્થાનક તપની આરાધના કરે છે. માસક્ષમણના પારણે માસક્ષમણ એ જમનામાં અને મહાવિદ્ય ક્ષેત્રની અંદર આયુષ્ય પણ લાઈફ સ્પેન પણ એટલા બધા મોટા હતા. માસક્ષમણ તો એક અલગ વાત છે, પણ એ માસક્ષમણની સાથે જે ભાવ ઘૂંટે છે, મૈત્રીનો ભાવ, બધા જીવોને સુખી કરવાનો ભાવ. અરે એકાદ જણને સુખી કરવાનો ભાવ આપણા મનમાં જાગે ને તો પણ આપણું મન શાંત થઈ જાય છે. અને એ તમારી પ્રાર્થના, એ તમારો સંકલ્પ, કુદરત એને પૂરું કરવામાં સહાયક બને છે. અને આ આત્મા તીર્થંકર નામ કર્મ બાંધે છે. ત્યાંથી દેવલોકમાં જાય છે, અને ત્યાંથી દેવલોકમાંથી આવીને એ તીર્થંકરનું ભાવ, એટલે કે પહેલા તો દેવાનંદા ની કુક્ષીમાં એટલે બ્રાહ્મણ પરિવારમાં એમનું અવતરણ થાય છે. ત્રિષ્ઠાને ત્યાં એ ગર્ભ ટ્રાન્સફર થાય છે અને ત્રિષ્ઠાના પુત્ર તરીકે જન્મે છે. અને એમની વર્ધમાન, એમનું નામ અને એક મહાવીરની યાત્રાનો પ્રારંભ થાય છે. હવે આ મહાવીરની યાત્રાનો પ્રારંભ, એનું બીજ મુકાયું હતું નૈસારના ભવની અંદર આહારના દાન દ્વારા, અને એ બીજ અહીંયા આગળ વધતું ગયું વધતું ગયું, વૃક્ષમાં રૂપાંતરિત થયું મૈત્રી ભાવના સિંચન દ્વારા. અને એ મૈત્રી ભાવના સિંચનની અંદર એ નંદન ઋષિના ભવની અંદર એક વાત મારે કહેવાની રહી ગઈ. નંદન ઋષિના ભવની અંદર છેલ્લા સમયમાં જયારે એમને લાગ્યું કે હવે આ મારું શરીર ટકવાનું નથી, પ્રાચીન સમયની અંદર મુનિઓ જે છે એ અણસણ કરતા હતા. અત્યારે પણ આપણા ધર્મની કેટલીક પરંપરાઓમાં અણસણ કરવામાં આવે છે, પણ અત્યારનું અણસણ ને એ વખતનું અણસણ, દિવસ રાતનું અંતર, અત્યારે તો માત્ર ખાવા પીવાનું છોડી દેવામાં આવે, ઉપવાસ કરવામાં આવે. સાધુઓ જે અણસણ કરે એની તો એક સંલીનતા, કશાય સંલીનતા, કશાયોને ખંખેરી નાખવાના, શરીરના મમત્વને ખંખેરી નાખવાનું, ને એમ કરતા કરતા એ અણસણ તરફ આગળ વધે. પછી જયારે એમને લાગે કે હવે આ શરીરમાં કશું જ રહ્યું નથી અને મૃત્યુ એમને સામે દેખાય કે હવે હું મૃત્યુ તરફ જ જોઈ રહ્યો છું, ત્યારે એ નંદન ઋષિ, એ નંદન મુનિ પોતાના મનમાં એક આરાધના કરે છે. દુષ્કૃતની ગર્હા, પોતાના જીવનની અંદર જે કઈ નેગેટિવિટી એક્યુમ્યુલેટ કરી છે, જે કઈ નેગેટિવિટી એમને અત્યારના ભાવમાં તો કશું જ એમને ખોટું કર્યું નથી, પણ એ મુનિ છે એટલે જન્મ જન્માંતરમાં કંઈ પણ એવું દુષ્કૃત્ય મેં કર્યું હોય તો એની એ નિંદા કરે છે, એના માટે એ અફસોસ વ્યક્ત કરે છે, એના માટે એ ક્ષમા માગે છે. બધા જીવોની સાથે ક્ષમાપના કરે છે. શુભ ભાવ, ચાર શરણને અંગીકાર કરે છે. અરિયંતે શરણમ પવજ્જા, સિદ્ધ ભગવંતોનું શરણ, સાધુ ભગવંતોનું શરણ અને ધર્મનું શરણ, નમસ્કારનું સ્મરણ, અરિયંત પરમાત્મા પંચ પરમિષ્ઠી ભગવંતોનું સ્મરણ અને આ રીતનું અનશન. પણ એ અનશનની અંદર મહત્વપૂર્ણ વસ્તુ ગૂંથાઈ, એ દુષ્કૃતની ગરહા અને ક્ષમાપનાનો ભાવ. જીવો સાથે મૈત્રીભાવ તો ઘૂંટાયેલો જ હતો, એટલે પોતાના જીવનમાં જે કઈ દુઃખો આવ્યા કે જે કઈ તકલીફો આવે એના માટે બીજા કોઈને જવાબદાર નહીં, મારા જ કર્મો જવાબદાર. મારે તો બધાને સુખી કરવા છે, મારે તો બધાને માટે મૈત્રી છે, આવો ભાવ. આ નંદન ઋષિના છેલ્લા વખતના ભાવો, એની આરાધના. હેમચંદ્ર સૂરીએ, કલિકા સર્વજ્ઞ હેમચંદ્ર સૂરીએ 63 શલાકા પુરુષ ચરિત્રની અંદર એના 10 પર્વ 10 ચેપ્ટર, એમાં 10મું જે ચેપ્ટર છે એમાં ભગવાન મહાવીરનું આખું જીવન એમને સંસ્કૃત ભાષામાં લખ્યું છે. એ ગુજરાતીમાં પણ મળે છે, ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં પણ મળે છે. એમાં નંદન ઋષિ તરીકે એ મુનિ જે આરાધના કરે છે અને છેલ્લી ક્ષણોમાં પોતાના મનને શાંત કરીને, પોતાના આત્માને શાંત કરીને જે વિચારો કરે છે એ ખરેખર વાંચવા જેવા છે. શાંત પળોની અંદર જો એ વાંચીએ તો આપણા હૃદયને સ્પર્શે અને આપણને આપણા જીવનના માટે ગાઈડલાઈન મળે કે આપણા જીવનની અંદર અલ્ટિમેટ આપણે શું કરવાનું છે, શું માગવાનું છે, આપણે આપણા વ્યક્તિત્વને કેવું બનાવવાનું છે. તીર્થંકર, આપણને તીર્થંકરના રૂપે પ્રભુ મહાવીરનું જીવન ખબર પડે છે, પણ તીર્થંકર બનવાની પાછળની જે યાત્રા છે એ યાત્રા કેવા વિષમ સંજોગોમાંથી પસાર થઈ છે. આજે મારી મહત્વપૂર્ણ વસ્તુ એક જ કહેવાની હતી કે જે મને એક વિચાર આવ્યો હતો, આ બીજ આહારના દાનમાંથી નંખાય. એટલે તમે નાનકડી તમારી ધર્મ ક્રિયા, નાનકડો ધર્મ, નાનકડું સુકૃત, નાનકડો એક, નાનકડી એક શુભ ક્રિયા, એનું મહત્વ ઓછું નહીં આપતા. ભલે નાનકડી ધર્મ ક્રિયા કરો, નાનકડું શુભ કાર્ય કરો, કદાચ તમે એને ધર્મ નામ ન પણ આપો, પણ શુભ જે હોય એ ધર્મ જ હોય. એ તો રિચાર્જ ઋષિ નામ આપો કે ના આપો, નૈસર્ગના આત્માને ખબર નહોતી કે સાધુને દાન આપવું એ સુપાત્ર દાન કહેવાય. એને તો મારે ભૂખ્યાને ભોજન કરાવવું છે, એ જ ભાવ હતો. અને એ ભાવ સાથે જ એને આહારનું દાન કર્યું. પણ એ વખતે એના ભાવો, જે મુનિને દાન કર્યું, આચાર્ય ભગવંતને દાન કર્યું, એમના વાઇબ્રેશન્સ, અને મુનિને જયારે મૂકવા માટે જાય છે એ વખતે મુનિના મૌન સંવાદ, મુનિ છેલ્લે બોલે છે એને છેલ્લે કહે છે, ત્યારે એ એમ કહે છે મુનિને કે હું તમને રસ્તો બતાડું, ત્યારે મુનિ એને કહે છે કે તને તારો રસ્તો ખબર છે. આ સંવાદ તો છેલ્લે થાય છે, પણ એ વચ્ચે જે મૌન સંવાદ થાય છે અને એમાં એ મહાપુરુષ આચાર્ય ભગવાનના વાઇબ્રેશન્સ, પરમાણુઓ, એ જે નૈસારમાં ડિપોઝિટ થાય છે, એની તીર્થંકર બનવાની યાત્રાનો પ્રારંભ ત્યાંથી થઈ જાય છે. ભગવાન મહાવીર, એમના પૂર્વભવોની વાત, પૂર્વભવોનો ઇતિહાસ કલ્પસૂત્રની અંદર બહુ સરસ રીતે કરવામાં આવેલી છે. આ પર્યુષણના દિવસો છે, ભગવાન મહાવીર વિશેની વાત ન કરીએ આપણે તો આપણે કઈ રીતે પ્રભુને આપણી શ્રદ્ધાંજલિ આપી શકીએ, આપણા ભાવો પ્રભુ સુધી પહોંચાડી શકીએ. એટલે મેં પહેલા જ કહ્યું કે પરમાત્માનું સંકીર્તન, પરમાત્માની કથા, એ પણ આપણા પાપોનો નાશ કરે છે અને આપણા માટે એ મંગળકારી બને છે. પ્રભુના પ્રત્યે આપણા બધાના હૃદયની અંદર અહોભાવ જાગે, પ્રભુની સાધનાના માટે અહોભાવ જાગે, અને આમાંથી પ્રેરણા લઈને નાનકડું પણ સત્કાર્ય આપણને કરવાનું મન થાય, દિલ દઈને કરીએ, મૈત્રી ભાવની સાથે કરીએ, હૃદયમાં અહોભાવ સાથે કરીએ, બસ આવી એક કામનાને ગૂંથીને આજનો સ્વાધ્યાય હું અહીં આગળ સમાપ્ત કરું છું. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાયું હોય તો નિચ્છામિ કૃપા કરો, કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકું છું.
આપે કહ્યું કે સિંહ બહુ જ વાયલન્ટ હોય કે વોટ એવર, મારી અન્ડરસ્ટેન્ડિંગ એવી છે કે મનુષ્ય સિવાયના જેટલા બધા પ્રાણીઓ છે ધરતી ઉપર એ બધા કરમ ખપાવે છે. જો શિકાર કરે છે તો તે પોતાના સર્વાઈવલ માટે કરે છે, તો તમે સિંહને આટલો વિકરાળ કેમ કહ્યો?
ના, એટલે જે છે ને, પ્રાણીઓના માટે આપણે બે રીતે જોવા પડે, હર્બીવોરસ પ્રાણીઓ અને કાર્નિવોરસ પ્રાણીઓ.
કાર્નિવરસ પ્રાણીઓ સર્વાઈવલ માટે શિકાર કરે બરાબર છે, કોઈ પણ પ્રાણી શિકાર સર્વાઈવલના માટે કરે માનીએ છીએ, પણ દરેક પ્રાણીઓ સાથે એવું બનતું નથી. પ્રાણી એટલું આક્રમક હોય કે સિંહના માટે તો એમ કહેવાય છે કે ભૂખ લાગે તો શિકાર કરે, બીજા પ્રાણીઓ માટે એવું કહેવાતું નથી. એ તો પોતાને કોઈનાએ જુએ તેનો દ્વેષ ભાવ જાગે, એના મનમાં વેરનો ભાવ જાગે, જાતિગત વેર જેને આપણે કહીએ. માટે તો આપણે કહીએ છીએ ને સમોસરણની અંદર બધા પ્રાણીઓ એકબીજાનો વેર ભૂલી જાય છે, એટલે વેર તો એનામાં ઇનબિલ્ટ હોય છે ત્રિયંજ પ્રાણીઓની અંદર. હવે સિંહની જે વાત જે છે તો સિંહ હંમેશા આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે સિંહ મરીને નરકમાં જાય, કારણ કે એ શિકાર ભલે પણ એનું પ્રભુત્વ જમાવવા માટે ગમે ત્યારે કોઈના પણ ઉપર આક્રમણ કરે. એટલે લેશિયા જેને કહીએ, રેર કેસની અંદર અપવાદની અંદર કેટલાક પ્રાણીઓ શાંત બની જાય, કાર્નિવોરસ પ્રાણીઓ પણ શાંત બની જાય, એ વસ્તુ જુદી છે. પણ મોટા ભાગે આવા પ્રાણીઓ જે છે એ સતત હિંસાની લેશિયામાં, કારણ કે કૃષ્ણ લેશિયા હોય તો જ એ નરકગામી આયુષ્ય બાંધે, એટલે નરકમાં જાય છે એ શાસ્ત્રોમાં છે. એટલે માનવું જ પડે કે એની લેશિયા, અથવા તો આપણે એવું સમજી શકીએ કે જયારે આયુષ્ય બાંધે એ વખતે એની લેશિયા એવી થઈ જતી હશે, પછી શાંત બી થઈ જતો હશે. પણ એ શાંત જયારે હોય છે ત્યારે એના મનની લેશિયા, એને આહાર નથી જોઈતો માટે શિકાર નથી કરતો, પણ મનની લેશિયા જે છે એનો આપણે અંદાજ લગાવી ન શકીએ. પણ નરકનું આયુષ્ય બાંધે છે, નરકમાં જાય છે, એટલે માનવું પડે કે એના મનની લેશિયા જે છે. ઇવન આપણે ઘણા પ્રાણીઓ જે છે, ખાસ કરીને સ્ટ્રીટ ડોગ છે, સ્ટ્રીટ કેટ છે, આપણે એને ઘરમાં ટ્રેનિંગ કરીએ, પાલતુ કરીએ, એ વસ્તુ જુદી છે. બાકી એ લોકોને તમે સારો ખોરાક આપો, બધું જ આપો એને, પણ જ્યાં એ બિલાડી ઉંદરને જોશે તરાપ તો મારશે જ. જરૂરી નથી કે એને ભૂખ લાગી છે, તમે એને દૂધ પીવડાવો છો, તમે એને ખાવાનું આપો છો, સરસ બધું આપો છો, પણ એ જેવું ઉંદરને જોશે એટલે એની લેશિયા જે છે એ તો માનવું પડે કે હિંસાની લેશિયા. રેર કેસમાં કોઈ પ્રાણીઓમાં ન પણ હોય, પણ ત્રિયંજ પ્રાણીઓની અંદર આહારની સંજ્ઞા આમ પણ વધારે હોય, અને એ આહારની સંજ્ઞા સતત એના મનમાં હોય, અને એ આહારની સંજ્ઞાના કારણે એની લેશિયા જે છે, અને એનો આહાર તો કોઈ પ્રાણી જ હોય, બીજો પ્રાણી જ હોય આહાર, એટલે એ લેશિયા એની હિંસાની જ હોય એવું આપણે માનવું પડે. જનરલાઇઝ કરીને વિશિષ્ટ આત્માઓ હોય કે જે શાંત પણ હોય, અને એટલા જ માટે સિંહને જે આપણે ત્યાં ભગવાન મહાવીરના એક ચિહ્ન તરીકે આપણે મૂક્યું છે, અથવા તો સિંહાસન શબ્દ વાપરીએ છીએ, ત્યાં આપણું થોડું મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. સિંહાસન જે છે ને સિંહના જેવું આસન, પ્રભુ પરાક્રમી હતા એટલે પ્રભુના પરાક્રમના માટે સિંહ સાથે એમની તુલના કરવામાં આવે છે, નહીં કે સિંહના જે પ્રાણીગત સ્વભાવ છે. અને સિંહને સૌથી વધારે શક્તિશાળી માનવામાં આવેલું છે જૈન શાસ્ત્રોમાં, તો સિંહ કરતા પણ એક વધારે શક્તિશાળી પ્રાણીનું નામ આવે છે જેને અષ્ટાપદ કહેવામાં આવે છે. આજે પ્રાણીનું વિવરણ આપણને મળતું નથી, પણ એ પ્રાણીની નામ મળે છે. એટલે સિંહની સાથે જે આપણે વિશેષણ આપીએ છીએ, પ્રભુ સિંહના જેવા પરાક્રમી હતા, ત્રિશલા માતા સ્વપ્નની અંદર પણ સિંહને જુએ છે, એનું કમ્પેરિઝન, એની તુલના એ માત્ર એના પરાક્રમ સાથે, એટલે પ્રભુએ કર્મોને ખપાવવાની અંદર જે પરાક્રમ બતાવ્યો એટલે સિંહના જેવા પરાક્રમી હતા. એટલે પરાક્રમ સિંહનું છે, પણ પરાક્રમ હોવાથી એનો વાયલન્સ એટીટ્યુડ જે છે એ ગૌણ નથી થઈ જતો.
પ્રણામ ભદ્રભાવજી, મારું નામ અશોક શાહ, હું બોસ્ટન સંઘમાંથી બોલું છું, અને આપ છેલ્લા 5 દિવસથી ખરેખર બહુ સરસ સ્વાધ્યાય કરાવી રહ્યા છો, અને આપણી જે શૈલી છે એ ખરેખર મને બહુ પસંદ આવે છે. અને આજે પણ આપે મહાવીર સ્વામીના 27 જુમાંથી અમુક જે અગત્યના ભાવો છે બહુ સરસ વર્ણન કર્યું. તો મારો પ્રશ્ન એ છે, એવું કહેવાય છે કે મહાવીર સ્વામી અને એમના પ્રથમ ગણધર ગૌતમ સ્વામી એ 27 જુમાં 3-4 વખત એમનો પૂર્વ ભાવમાં ભેટો થયો હતો, અને એક બે ભાવ મને ખબર છે કે ત્રીજા ભાવમાં મરીચીના ભાવમાં મહાવીર સ્વામી ને ગૌતમ સ્વામી નો ભેટો થયો હતો. પછી 17માં કે 18માં ભાવમાં સારથી તરીકે ગૌતમ સ્વામી નો એમનો ભેટો થયો હતો. તો બીજા કોઈ ભાવ છે એવા કે એમાં
ત્રિપૃષ્ઠ વાસુદેવના ભાવની અંદર 18માં ભાવમાં એના રથના સારથી તરીકે એ આત્મા હતો એવું એક વર્ણન મળે છે. એ સિવાય ક્યાં પણ એ આત્માઓ ભેગા થયા હોય એવું મારા વાંચવામાં આવ્યું નથી.
મેં ઘણાને પૂછ્યું, ઘણા સ્કોલર આવે તે કહે છે કે આ મહાવીર સ્વામી મરીચીના ભાવમાં જે એમને છેલ્લે જે શું થયું હતું, નામ શું ભૂલી ગયો, એમનો છેલ્લે પૂછવા આવ્યો હતો ને મહાવીર સ્વામીને કે તમારો ને આદેશો ભગવાનના એમાં શું ફેર શું છે, કે ત્યાં પણ ધર્મ છે ને અહીં પણ ધર્મ છે.
કવિલા ઇતમ પી અયમ પી.
હા, તો તે વખતે જે શું નામ ભૂલી ગયો મને અત્યારે, કપિલ અને મરીચી, એમ કે મહાવીર સ્વામી અને ગૌતમ સ્વામી ના બે આત્મા હતા.
એટલે સૌથી પહેલો સંબંધ એમનો ત્યાં થયો, જેને એક નામ આપ્યું સંબંધનું. ત્યાં ગુરુ શિષ્ય તરીકેનો સંબંધ હતો, પણ સંબંધની શરૂઆત આમ તો અનંત ભવચક્રની અંદર કયા રૂપે સંબંધો થયા એ આપણને ખબર નથી, જ્ઞાની પુરુષોને ખબર હોય. ઉલ્લેખ જે મળે છે એ શરૂઆત અહીંથી મળે છે, અને વચ્ચે 18માં ભાવની અંદર બંને પાછા ભેગા થાય છે, અને પછી સિદ્ધાર્થ જે છે એ તીર્થંકર અને ગણધર તરીકે એ મળે છે. વચ્ચે ક્યાંય બીજા કોઈ ભાવોમાં નિર્દેશ આવતો નથી, ત્રિષષ્ટિમાં નથી, 54માં પુરુષચર્યમમાં નથી, અને ગુણભદ્રનું જે મહાવીરચર્યમ ગ્રંથ છે, જે મેઇન કહેવાય છે ભગવાન મહાવીરના જીવન માટેના સોર્સિસ, એમના ચરિત્ર માટેના, એમની કથા માટેના, એમાં આવું આવતું નથી. હવે કોઈ આગમ ગ્રંથોમાં ક્યાંક આ આવતું હોય તો બની શકે, એટલે એ આપણે શક્યતા નકારી ન શકીએ.
થેન્ક યુ. જય જીનેન્દ્ર.
બીજા કોઈને કઈ ક્વેશ્ચન? તો પછી થેન્ક યુ ભદ્રભાઉજી. અને આજે સાંજનો પ્રોગ્રામ આપણે જે રોજ છે પ્રમાણે એની પહેલા માંગલિક ફરમાવજો.
ધૃતિ કીર્તિ વિધાયિને ઓમ હ્રીમ દીર્ઘાલ વૈતાલ સર્વાધી વ્યાધિ નાશિની જ્યાજ્યાખ્યા વિજયાખ્યા પરાજિત યાન્વિત વિશાંપાલે ગ્રહયક્ષે વિદ્યાદેવી વિનંવિત ઓમ સિયાઉષા નમસ્તત્ર ત્રૈલોક્ય નાતતામ ચતુષ્ટી સુરેન્દ્રાસ્તે વાસંતે ચક્ર ચામરે શ્રી શંકેશ્વર મંડન પાર્શ્વિન પ્રણત કલ્પ તરુ કલ્પ ચૂરે દુષ્ટભ્રાતમ પુરે મે વાંચિતમ નાથ અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે મન વાંચિત ફલદાતાર ઉપસર્ગાઃ ક્ષયમ યાન્તિ છિદ્યંતે વિઘ્ન વલ્લય મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પરમાત્માની આજ્ઞા કઈ પણ કહેવાય તો ઈચ્છામિ દુક્કડમ. તમને બધાને પ્રણામ. તમે બધા આનંદમાં રહેજો,
દુઃખ શાંતિમાં રહેજો. પ્રદીપ.